હાથ જોડી દઈશું દરેક. ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વૈરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સર્વસામૂનમ. મંગલમય મંગલકરણમ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય અરિહંતાદિ મહાન. કરી મંગલ કરું છું મહા ગ્રંથકરણ શુભ કાજ, જેથી મળે સમાજ સર્વ પામે નિજ પદરાજ. આચાર્ય કલ્પ પંડિત પ્રવરશ્રી ટોડરમલજી દ્વારા રચિત મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં પ્રથમ અધિકારની અંદર શરૂઆતમાં જ પંચ પરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર કર્યા છે. ગ્રંથની શરૂઆતમાં જ પંચ પરમેષ્ટિ સ્વરૂપનું સ્મરણ કર્યું છે અને તરત જ પછી પંડિતજીએ લખ્યું છે કે આ પંચ પરમેષ્ટિના સ્વરૂપનો આપણે વિચાર પણ કરીએ કે અરહંત ભગવાન કોને કહેવાય, સિદ્ધ ભગવાન કોને કહેવાય, આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ટિ કોને કહેવાય, તો એ બધાને નમસ્કાર કર્યા અને સાથે એમના ગુણોના સ્વરૂપનો પણ વિચાર કર્યો. ત્યાર પછી આગળ વધતા વધતા જે 8 નંબરના પેજ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે આ જીવને પ્રયોજન એનું એ છે કે મને સુખનું વેદન થવું જોઈએ. સુખની પ્રાપ્તિ કહો કે સુખનું વેદન, વેદન વેદન પર્યાયમાં થાય. વેદન ક્યાં થાય? પર્યાયમાં, જીવની પર્યાયમાં વેદન થાય. કાં તો દુઃખનું વેદન થાય, કાં તો સુખનું વેદન થાય. બરાબર છે કે નહીં? શરીરમાં વેદન ના થાય. સમજાય છે કે નહીં? આંખમાં મોતીઓ વળ્યો હોય ને, મોતીઓ વળ્યો હોય તો દુઃખનું વેદન આંખને ના થાય, દુઃખનું વેદન મોતિયાને ના થાય. દુઃખનું વેદન જે છે એ અજ્ઞાની જીવને પર્યાયમાં એના પ્રત્યે રાગ જે છે અને મોતીઓ નથી ગમતો તો એના પ્રત્યે દ્વેષ છે, તો એ દુઃખનું વેદન કરે છે પર્યાયમાં. આ ખાસ પહેલા આપણે આ સમજવું જરૂરી છે, કેમ કે ગુમડું ડાબા હાથે થયું છે ને જમણા હાથનું ઓપરેશન કરી નાખે ને તો ગડબડ થશે ને. તો ડાબા હાથનું ગુમડું તો એમને ઊભું રહેશે અને જમણો હાથ વધારાનો ચાલ્યો જશે. એટલે જગતની અંદર પણ પહેલા નિદાન ડાયગ્નોસિસની કિંમત હોય છે અને પછી નિદાન બરાબર કર્યા પછી એની સર્જરી કરીને એ સડો કાઢવામાં આવે છે. બરાબર? તો સૌથી પહેલા જો પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર આ અનંત ઉપકાર છે કે આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી પણ આપણને સમયસારને જોવાની દ્રષ્ટિ મળી છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી પણ આપણે સમયસારને ન્યાય આપી શકીએ છીએ. કર્ણાનુયોગના ગ્રંથોમાં પણ સમયસારને ન્યાય આપી શકીએ છીએ. તો કેમ કે જીવ નામનું જે દ્રવ્ય છે, જીવ નામનું દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય, એમાં બે પડખા છે, બે ભાગ. એક ત્રિકાણી દ્રવ્ય અને બીજો પલટવાવાળો ભાગ. પલટવાવાળા ભાગને પર્યાય કહેવાય છે અને ટકવાવાળા ભાગને દ્રવ્ય કહેવાય છે. જે દ્રવ્ય ત્રણેય કાળે શુદ્ધ જ હોય છે, જેને ભગવાન આત્મા તરીકે ઓળખાય છે, સંબોધન કરાય છે, એમાં વેદન નથી હોતું. અક્ષયભાઈ, જે પરમાત્મા તત્વ જે જ્ઞાયક ભાવ જે દ્રવ્ય છે એને નિષ્ક્રિય કૂટસ્થ પંચમ ભાવ પારિણામિક ભાવ કહ્યું. એમાં વેદન નથી હોતું, ના તો અતિન્દ્રિય સુખનું, ના દુઃખનું, ના નિરાકુળતાનું વેદન છે, ના આકુળતાનું વેદન છે. બરાબર છે કે નહીં? આકુળતાનું ફિલિંગ પણ નહીં, નિરાકુળતાનું ફિલિંગ પણ નહીં. ક્યાં? દ્રવ્ય સ્વભાવમાં. જે સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા છે એમાં વેદન નથી, એ તો અકારક અને અવેદક તત્વ છે. એક વાત. બીજી વાત, પરદ્રવ્ય જે છે શરીરની જે વાત કરી, શરીરમાં પણ આકુળતાને નિરાકુળતાનું વેદન નથી હોતું. બરાબર છે કે નહીં? એટલા માટે આંખનું દ્રષ્ટાંત આપ્યું ને, મોઢામાં ચાંદા પડી ગયા હોય તો કહે છે કે ચાંદા પડી ગયા છે મોઢાની અંદર, તો કહે છે કે દુઃખનું વેદન જીભને નથી હોતું. પણ અજ્ઞાની જીભને, અને સવાનું પણ કનેક્ટ કરીએ, અજ્ઞાની જીભને જીભ મારી છે એ મિથ્યાત્વ, જીભ મારી છે એ મિથ્યાત્વ, અને જીભ પ્રત્યેનો રાગ એ અનંતાનુબંધીનો રાગ. વાત પકડાય છે ને, સમજાય છે ને આખી વાત? સમ્યક દ્રષ્ટિને પણ જીભ છે, ને સમ્યક દ્રષ્ટિના જીભની અંદર પણ આવા પ્રકારના ચાંદા પડી ગયા છે, મોઢું આવી ગયું છે, પણ સમ્યક દ્રષ્ટિ આ જીભ મારી નહીં. કેમ કે શરીર જ મારું નથી ને, તો શરીરના અંગો પાંગ મારા ક્યાંથી આવ્યા? એટલે સૌથી પહેલા નંબરમાં એ મિથ્યાત્વ નામનું પાપ નથી એને, એટલે જીભ પ્રત્યે અનંતાનુબંધીનો રાગ નથી. છતાં પણ એની એને અંદરમાં આ આ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજવલન રાગ છે ને હજુ, તો અપ્રત્યાખ્યાન જાતિનો રાગ છે ને જીભ પ્રત્યે. એટલે એ પણ ડોક્ટર પાસે જાય કે સાહેબ મને બહુ તકલીફ છે, કંઈક શું આનો કંઈ ઉપાય બતાવો. તો એ બધો રાગ જે છે એ મિથ્યાત્વને અનંત અનુબંધીમાં નહીં જાય. સમજી ગયા ને? કદાચ મિથ્યા દ્રષ્ટિ જઈને બોલે પણ ખરો કે આ તો જડને થયું છે, મને નથી થયું. ભાષામાં મિથ્યા દ્રષ્ટિ બોલે પણ અંદર માન્યતામાં તો આ જીભ મારી એવું શ્રદ્ધામાં તો વિપરીત અભિપ્રાય પડેલો છે. અને સમ્યક દ્રષ્ટિ કદાચ ભાષામાં એમ બોલે કે સાહેબ મને બહુ તકલીફ થાય છે, ગમે તે કંઈક દવા આપો, મને એમ બોલે. તો ભાષામાં બોલવામાં મિથ્યાત્વનો દોષ ભાષામાં થોડો છે? શ્રદ્ધાગુણની પર્યાય સાથે સમ્યક તો મિથ્યાત્વનો સંબંધ છે. તો અંદરમાં અભિપ્રાયના લેવલમાં, માન્યતાના લેવલમાં સમ્યક દ્રષ્ટિ ક્લિયર છે એકદમ. ભાષામાં લોકવ્યવહારનો પ્રયોગ થશે, ભાષામાં લોકવ્યવહાર. જેમ આપણે રેન્ટ ઉપર કોઈના ત્યાં રહેતા હોઈએ ને, તો આપણે કોઈને કહીએ ભાઈ તમારે મારે ઘરે આવ્યા વગર નહીં જતા, આવવું પડશે તમારે મારા ઘરે, તો આપણે એમ જ બોલીશું ને, મારા ઘરે તમારે આવવું પડશે, નહીં તો હું તમારા ઘરે નહીં આવું. પણ મને ખબર છે કે હું જે જગ્યાએ રહું છું ને એ રેન્ટ છે, રેન્ટ ઉપર છે. એને માન્યતામાં આપણે આપણું ઘર માનતા નથી, પણ ભાષામાં લોક વ્યવહારનો પ્રયોગ કરીએ છીએ. એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે મારું ઘર તો અંદરમાં મારું ચૈતન્ય પરમેશ્વર તત્વ છે, એ મારું ઘર છે, અને આ રાગાદિ વિકલ્પ અને આ શરીર આદિ જે બહારની વસ્તુ છે આ અમારું રહેવાનું સ્થાન નથી, અમે ત્વરાથી અમારા મૂળ વતનમાં જવા ઈચ્છીએ છીએ. 401 નંબરનો બોલ વચનામૃતનો, અહીંયા અમારું કોઈ નથી, અમને અહીંયા ગોઠતું નથી. તો સમજો જરાક વાતને આખી, કે પરદ્રવ્યમાં નિરાકુળતા કે આકુળતાનું વેદન પરદ્રવ્યમાં નથી હોતું. અજીવ જે દ્રવ્ય કહેવાય ને એમાં નથી હોતું, શરીરમાં બહારના જે સંયોગો જે દેખાય છે એમાં નથી હોતું. તો આકુળતા અને નિરાકુળતાનું વેદન ન ત્રિકાળી દ્રવ્યમાં છે, ન પરદ્રવ્યમાં છે. બરાબર છે કે નહીં? અચ્છા, આકુળતાનું કે નિરાકુળતાનું વેદન છે ખરું કે નહીં? કોઈ જગ્યાએ, કોઈ જગ્યાએ છે કે નહીં? એનું હોવા પણ ચાહે આકુળતા કે નિરાકુળતાનું વેદન કોઈ જગ્યાએ જોવામાં આવે છે કે નહીં? આવે છે. જેમ સસલાને શિંગડા હોય જ નહીં, એવી રીતે નિરાકુળતા કે આકુળતાનું એટલે સુખ દુઃખનું વેદન જોવામાં આવતું જ નથી એવું તો છે નહીં. ફિલિંગ વેદન જોવામાં તો આવે છે. આ જોવામાં આવે છે કે ક્યાં જોવામાં આવે છે, તો હવે સમજવાનું છે કે એ એક સમયની પર્યાયમાં, એક સમયની પર્યાયમાં જોવામાં આવે છે. અને કેટલી આનંદની વાત છે, ખુશીની વાત છે, કે આપણે શું બોલ્યા, શેમાં જોવામાં આવે છે બોલો, જો પર્યાયની આગળ શું બોલ્યા, એક સમયની પર્યાયમાં જોવામાં આવે છે. એટલે પર્યાયની લાઈફ કેટલા સમયની છે? એક સમયની. તો ભૂતકાળની જેટલી પર્યાય મિથ્યાત્વ રાગદ્વેષવાળી ગઈને એની ચિંતા કરવાની જરૂર નથી. જગતમાં જેમ નથી કેતા જૂના મળદા શું કામ ઉખાડો છો, એમ જૂનો જે ભૂતકાળને જોવાનું બંધ કરી દો. તમે ગઈને પર્યાયો, પણ પર્યાયની પાછળ રહેલો જે દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા, જે ત્રિકાળી શબ્દ કહ્યો, શું કહ્યું સમીરભાઈનું નામ, ત્રિકાળી દ્રવ્ય, ત્રણેય કાળે જે ટકવા વાળો જે ગાયક ભાવ છે ને, એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન પરમેશ્વર સ્વરૂપે તરીકે રહેલો છે. અને પર્યાય તો કેટલા સમયની છે? એક સમયની છે ને. ગઈને ભવિષ્યની પર્યાય હજુ આવી નથી, વર્તમાન એક સમયની પર્યાય છે. એની અંદર એ નિરાકુળતા કે આકુળતાનું વેદન છે એ ખ્યાલમાં આવે છે, જીવને વેદાય છે. અંદરમાં રાગ દ્વેષ કસાય વેદાય છે, દુઃખનું વેદન છે, દુઃખનું વેદન છે. આશ્રવ તત્વ સવારે ચાલે છે, આપણે 72મી ગાથામાં લખ્યું છે, આશ્રવો આકુળતાના ઉપજાવનારા છે માટે દુઃખનું કારણ છે, આકુળતા ઉપજાવનારા છે માટે દુઃખનું કારણ છે. મેં હમણાં જ અમારે ત્યાં કહ્યું હતું, આપણા જેવું છે અમારે ત્યાં વસ્ત્રાપુરમાં જીનાલય, એટલે મેં કીધું કે નીચે દર્શન કરતા હોય એટલે આ બાજુના દર્શન બાકી છે, આ દર્શન કરતો હોય એટલે પેલાના દર્શન બાકી છે, સમજાય છે કે નહીં? પછી પેલાના દર્શન કરતો એટલે ઉપર દર્શન બાકી છે, ઉપર દર્શન કરતો હોય એટલે પેલા પરમાગમ અમારે મંદિર જીનવાણી છે એના દર્શન, જીનવાણીના દર્શન કરતો કુંદુકુંદાચાર્ય એના દર્શન બાકી છે, સમજાય છે કે નહીં? માને જેના આપણા દર્શન કરે છે ને એ જ વખતે અંદરમાં આશ્રવ રાગ આના દર્શન કરે છે, એ વખતે તો આકુળતા નહીં, પણ એ વખતે પાછો હજુ આના પછી પેલું, હો આના પછી પેલું, આના પછી પેલું, અને બધાના દર્શન પૂરા થઈ જાય એટલે તરત ફોન જોવાનો છે કોના કોના મિસ કોલ આવ્યા છે, સમજાય છે ને? એ તો ઊભું જ છે મોટું કામ પાપનું. એક આવે છે ને પૂજાની અંદર કે પૂજા કા ભાવ પૂરા હુઆ ઓર પાપ ભાવ મેં ચલા ગયા, આવે છે પૂજાની લાઈન આવે છે છેલ્લી વિસર્જન પાટની અંદર, પૂજનનો ભાવ સમાપ્ત થયો અને આત્મામાં ખરેખર હોવું તો શું જોઈએ, પૂજનનો ભાવ પૂરો થયો ને હું ભગવાન આત્મામાં ચાલી ગયો ત્યાં આગાડી. મિટ ગયો તિમિર મિથ્યાત્વ મેરો, ઉદય રવિયા તમ ભયો, મોરે હરખ એસો ભયો, મનુરંક ચિંતામણી લયો. દેવસ્તુતિમાં આવે છે કે પૂજાનો ભાવ ચાલ્યો ગયો અને આત્મામાં હું ચાલ્યો ગયો આ બાજુ. અને આની સ્થિતિ શું થાય છે કે પૂજાનો ભાવ હજુ તો પેલા છેલ્લા અર્ગ ચાલતા હોય ને એમાં તો ધીમેરીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોઈ લે, ઘણાને તો ઉદીર્ણા કહેવાય, શાસ્ત્રની ભાષામાં શું કહેવાય, ઉદીર્ણા, ઉદીર્ણા એટલે રઘવા થઈ જાય, ઉતાવળ થઈ જાય કે જોઈ તો લઉં જ, અને તું જે જોવે છે ને એ જ વખતે સાપ સીડીની રમતની જેમ તારા તરત પરિણામ એકદમ ઉતરી જાય છે, પરિણામ ઉતરે, ઓહો આટલા બધા ફોન આવી ગયા છે, એને આજની પૂજા પણ પછી લાંબી લાગવા માંડે છે, સમજી ગયા ને? બે અર્ગ રોજ બોલાતા હોય ને એ પણ લાગે છે કે હા હા. તો સમજો જરાક કે આ જે આ પર્યાયની અંદર નિરાકુળતા કે આકુળતાનું વેદન છે, નિરાકુળતા એનું નામ છે અતિન્દ્રિય સુખ અને આકુળતા છે દુઃખરૂપે વેદાય છે. હવે આ જીવનો, દરેક જીવનો સમજાય છે કે નહીં, દરેકમાં એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય નિગોદના બધા આવી ગયા, સમજાય છે કે નહીં? બધાની ભાવના એ છે કે મને એવું સુખ મળે કે પછી ક્યારે દુઃખનું વેદન ના થાય, ભલે એને ભાષામાં એના નામ ન આવડતા હોય, શબ્દો ખ્યાલ ના આવડતો, અતિન્દ્રિય સુખ ને એવું બધું આવડતું ના હોય, પણ અવ્યક્ત રૂપે, અવ્યક્તને વ્યક્ત ખ્યાલ આવે છે. આપણે આ બધું શાસ્ત્રોથી ભણ્યા, અતિન્દ્રિય સુખ કોને કહેવાય ને ઇન્દ્રિય સુખ કોને કહેવાય, બે અલગ અલગ આપણે જુદું પાડ્યું, એ તો શાસ્ત્રોથી ભણીને નિર્ણય કર્યો ને. પણ જેને શાસ્ત્ર નથી ભણેલા, રોડ ઉપરના ત્રિયંચો જે છે ને, આ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય પૃથ્વી ખાય જલ ખાય, એ પણ અંદરમાં એની ભાવના તો એ છે ને કે મારે શું જોઈએ છે, મારે સુખ જોઈએ છે અવ્યક્તપણે, અને એની પણ એ ભાવના એ છે કે મારે કેવું સુખ જોઈએ કે એ સાચા અર્થમાં નિરાકુળતા પ્રદાન કરવા વાળું સુખ અને અનંત કાળ સુધી રહે એવું સુખ, નિરાકુળતા પ્રદાન કરે ને અનંત કાળ સુધી રહે. અને જે આપણે હમણાં જ કહ્યું પર્યાય કેટલા સમયની, એક સમયની, બરાબર છે કે નહીં? બસ હવે કહે છે કે આ પર્યાયમાં નિરાકુળતાનું વેદન મારે જોઈએ છે, શું જોઈએ છે? અને આકુળતાનું વેદન જે છે એને માટે મારી કાયમ માટે બસ એને વિદાય સમારંભ યોજવો છે મારે, સમજાય છે ને, વિદાય સમારંભ. અને નિરાકુળતાનો મારે શું કહો છો તમે, સન્માન સમારંભ, સમજાય, એને વેલકમ કરવું છે અને આને કાયમ માટે બાય બાય કરી દેવું છે, હવે મારે ના જોઈએ. તો હવે કહે છે, કેમ કે આપણો જે આ વાત છે ને આખી પંડિત સાહેબ જે આપણે કહી રહ્યા છે બહુ જ મુદ્દાની પ્રયોજનભૂત વાત છે. અને પૂજ્ય ગુરુદેવનો ઉપકાર એ કે આપણે દ્રવ્ય ગુણ પર્યાયનું આખું જે કન્સ્ટ્રક્શન જે છે એ આપણને સમજાવ્યું છે. એનું જે કન્સ્ટ્રક્શન, એનું જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર આપણે સમજીએ તો બધા રસ્તા ખુલ્લા થઈ જાય. હવે કહે છે મારે મારી પર્યાયમાં આનંદનું વેદન કરવું છે, કીર્તન કરવું છે. તો એ પ્રયોજનની સિદ્ધિ સેના વડે થાય, બરાબર. આનું નામ પ્રયોજન. પ્રયોજન મારે આનંદનું વેદન કરવું છે, નિરાકુળતાનું વેદન કરવું છે, સુખનું વેદન કરવું છે, એ મારું પ્રયોજન છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ સેના વડે થાય, તો અહીંયા લખે છે, જો વાંચીએ છીએ મોક્ષમાં પ્રકાશકમાંથી, જે વડે સુખ ઉપજે વા દુઃખ વીણશે એ કાર્યનું નામ શું છે? પ્રયોજન છે. એ પ્રયોજનની એટલે આ અતિન્દ્રિય આનંદ જે કહેવાય, બરાબર છે કે નહીં, અતિન્દ્રિય સુખ જે કહેવાય એવા એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. વાહ, હા, કેટલું સરસ લખ્યું છે. એ પ્રયોજનની સિદ્ધિ, કયા પ્રયોજનની સિદ્ધિ? તો આપણે એક બીજી ભાષામાં પ્રયોગ કરીએ કે સમ્યક દર્શન મારે પ્રાપ્ત કરવું છે. કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે અવિના ભાવ પણ અતિન્દ્રિય આનંદનું વેદન છે. પાંચમી ગાથા સમય સારની, સમ્યક દર્શન થયું એટલે આનંદનો સ્વાદ આવ્યો. જેમ ગોળનો ટુકડો મોઢામાં મૂકે તો ગળપણનો સ્વાદ આવ્યો, તો સમ્યક દર્શન થયું એટલે પર્યાય દ્રવ્યને ગ્રહણ કર્યું. અને પર્યાય જયારે ત્રિકાળી દ્રવ્યને ગ્રહણ કરે છે તો ત્રિકાળી દ્રવ્ય તો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનું બનેલું તત્વ છે. તો ચોક્કસથી આનંદનું વેદન પર્યાયમાં આવશે. હવે મારે મારી પર્યાયમાં આકુળતાનો અભાવ કરી અને નિરાકુળતાનું શું કરવું છે? વેદન કરવું છે, સુખનું વેદન કરવું છે. તો કે એ પ્રયોજનની સિદ્ધિ સેના વડે થાય? કેટલો સરસ વાત કરી છે. જુઓ, એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય, વાહ, એ પ્રયોજનની સમ્યક દર્શનની સિદ્ધિ, સમજાય છે કે નહીં, નિરાકુળતાની અતિન્દ્રિય આનંદની જેનાથી સિદ્ધિ થાય તેજ, તે પછી જ શબ્દ લખ્યો છે, તેજ તેજ આપણું શું છે? ઇષ્ટ છે. હવે જો કે એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય, હવે અહીંયા જેનાથી સિદ્ધિ થાય, હવે સેનાથી સિદ્ધિ થાય બોલો જો, એ પ્રયોજનની સિદ્ધિ સેનાથી થાય? અહીંયા ત્રિકાળી ભગવાન આત્મા. હવે અહીંયા એ વસ્તુ સાયલન્ટ ના રૂપમાં હશે, અક્ષયભાઈ. જેનાથી, જેનાથી શબ્દ પડ્યો છે ને, એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય. હવે જેનાથી એને શોધો, શોધવું તો પડે ને, જેનાથી સિદ્ધિ થાય. જેમ ક્લાસની અંદર આપણે થોડું નેગેટિવ સાઈડ જોઈએ, ક્લાસ સારા કામમાં વાત કરીએ, સારું કામ, ક્લાસની અંદર કોઈ ટીચર આવે, પેલા બોર્ડની અંદર સરસ પેલો ટીચર ડે કે કઈ હોય ને, સરસ મજાનું બોર્ડ ઉપર વેલકમ ને સરસ મજાનું ડ્રોઈંગ ને આ તે બધું કર્યું ને, તો પછી પૂછો મેં કોને આ કામ કર્યું છે? કામ તો થયું છે, કોને આ કામ કર્યું છે? 50 સ્ટુડન્ટ એમાંથી કોને આ કામ કર્યું છે? જેનાથી, કોનાથી આ ડ્રોઈંગ થયું છે, તે શોધવાનું રહ્યું ને, એ શોધવાનું રહ્યું. એમ કહે છે કે આ અતિન્દ્રિય આનંદનું વેદન જે છે ને, એ પ્રયોજનની સિદ્ધિ થાય સેનાથી? મારે આ જોઈએ, સેનાથી થાય? હું કોના શરણમાં જઉં? પૈસાના શરણમાં જાઉં, સમાજના શરણમાં જાઉં, શરીરના શરણમાં જાઉં, ડોક્ટરના શરણમાં જાઉં, કોના શરણમાં જાઉં? દીકરાના શરણમાં જાઉં, પત્નીના શરણમાં? કોણ મને સુખી કરશે? આ નિરાકુળતાના સુખનું દાન મને કોણ આપશે? જગતમાં કોણ આપશે? મારે નિરાકુળતાનું સુખ જોઈએ છે, એનો ડોનર મને બતાવો. કોણ દાન કરશે નિરાકુળતાના સુખનું? છે જગતમાં કોઈ પદાર્થ? તો એ ગુરુદેવશ્રીનો ઉપકાર એ રહ્યો કે એમને વર્ષોના વર્ષો સુધી નિરાકુળ સુખનો ડોનર, એનો દાતાર ભગવાન આત્મા એમને સમયસારના આધારે અને સ્વાનુભવના આધારે જગતના ભવ્ય જીવોને હથેળીમાં બતાવે કે આ રહ્યો, આ દાતાર આ રહ્યો, આ નિરાકુળ સુખનો દાતાર તારો અંદરમાં પરમેશ્વર, જે મુઠ્ઠીમાં રાખેલા સુવર્ણને ભૂલી ગયો એમ તું તારા પરમેશ્વરને ભૂલી ગયો છે. જેનાથી શબ્દ લખે છે ને, જેનાથી પ્રયોજનની, કયું પ્રયોજન? પ્રયોજન નથી બોલવાનું, પ્રયોજન મને બસ આનંદનું વેદન થાય, નિરાકુળતાનું વેદન થાય, હા, અતિન્દ્રિય સુખનો સ્વાદ આવે. અને એ સુખનો સ્વાદ એવો છે કે અનંત કાળથી જીવને એક સમય માત્ર એનું વેદન થયું નથી. ટોડરમલજી સાહેબને પૂછે છે કે રહસ્યપૂર્ણ એ આનંદનો સ્વાદ હોય કેવો? તો પંડિતજી સાહેબે જવાબ આપ્યો કે પાંચના વિષયની અંદર એનો અંશ પણ નથી એવી જાતિનો કોઈ અપૂર્વ આનંદ વેદાય છે. સોગાનીજી સાહેબને પણ પૂછ્યું ને કે આપ અતિન્દ્રિય આનંદના આટલા બધા વખાણ કરો છો, એ આનંદ હોય કેવો? કેવો આનંદ હોય? તો શું કહી સમીરભાઈ છે ખ્યાલ? સોગાની સાહેબે શું જવાબ આપ્યો? આપણા આર્ટ મ્યુઝિયમમાં મૂકેલું છે. સોગાનીજી સાહેબને પૂછ્યું કે આનંદનું વેદન થાય, વેદન કેવું હોય? પૂછ્યું ને કે તમે આટલા આનંદના ગાણા ગાઓ છો. તો સોગાની સાહેબે જવાબ આપ્યો કે જેમ શેરડીનો રસ હોય ને, શેરડીનો રસ, હા, અને એમ આમ વ્યક્તિ પીએ ને, ઘટક ઘટક, એક ઘૂંટડો લે પછી થોડી વાત કરે, પાછો એક ઘૂંટડો, કેવું ઘટક ઘટક પીવે ને, જેમ પેલી દવા ફટાક દઈને પી જાય આમ ઉતારી દે, એવી રીતે નથી પીતા ને. શેરડીના રસનો કેવો ઘૂંટડો ઘૂંટડો સ્વાદ લેશે ને, સમજાવવા માટે સોગાની અમે તમને શું કેવી રીતે સમજાવીએ? એવી રીતે અમે અમારા સ્વભાવના આશ્રય અતિન્દ્રિય આનંદના ઘૂંટડા લઈએ છીએ. આમ સમજાવ્યું, તમે ચિત્ર જોશો તો ખ્યાલ આમ બતાવ્યું છે, આ ત્રણ કપ કે પ્રમાણે બતાવે, કદાચ હું ના ભૂલતો હોઉં તો. બરાબર છે ને? બરાબર છે ને ભવ્યભાઈ? હા, એ બતાવ્યું છે કે પૂછ્યું છે સોગાની કે કેવો આનંદ હોય છે, કે શું કહીએ અમે તમને. હમણાં જ પૂછે ગુરુદેવજીના એક પ્રવચનમાં સરસ વાત હતી આવી જ, કે ગુરુદેવજીને પૂછ્યું કે તમે આત્માના આનંદના આટલા બધા વખાણ કરો છો ને, કે આત્માનો આનંદ સાહેબ હોય કેવો, કેવો સ્વાદ હોય? તો ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો, જેમ કોઈ મૂંગો વ્યક્તિ હોય, મૂંગો એટલે શું? બોલાય નહીં, બોલી નથી શકતો, ડેફ એન્ડ ડમ જે કહેવામાં આવે છે ને, બોલાતું નથી, મૂંગો છે. અને મૂંગા વ્યક્તિએ, બોબડો વ્યક્તિ છે, એને ગોળ ખાધો, શું ખાધું? ગોળ કે સાકર. તો ગોળ ખાધો અને પછી મૂંગા વ્યક્તિને પૂછવામાં આવે કે બેટા ગોળનો સ્વાદ કેવો હોય છે, સાકરનો સ્વાદ કેવો હોય? સમ્યક ને બેટા, શું નામ તારું? સમ્યક. હા હા, હવે મૂંગો વ્યક્તિ હોય, બોબડો હોય, એને ગોળ ખાધો તો ગોળનો સ્વાદ આવે ખરો કે ના આવે? સ્વાદ તો આવે કે ના આવે? સ્વાદ તો આવ્યો. પછી એને પૂછવામાં આવે કે સ્વાદ હોય કેવો, તો ખાલી આમ આમ કરશે, આમ આમ કરશે. બરાબર છે કે નહીં? સ્વાદ કેવો હોય પણ કે છે, ના તમે બોલો કે સ્વાદ હોય કેવો, પણ કે છે આમ આમ કરશે. એમ જ્ઞાની ધર્માત્મા પુરુષો જે આત્માના આનંદનો જે સ્વાદ આવે છે ને, તો પૂછવામાં કે કેવો આનંદનો સ્વાદ હોય, કેવો આનંદનો સ્વાદ હોય, તો કે છે કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં પણ એ આનંદનો સ્વાદ આવે છે, એ વાણીનો વિષય નથી, વાણી દ્વારા અગોચર છે, વિકલ્પ દ્વારા પણ અગોચર છે. વાણી અને વિકલ્પમાં તો માત્ર ઈશારા આવે, શું આવે? જેમ આમામ કર્યું ને, કેવો સ્વાદ આવે તો આમામ કરે ને, એને શું કર્યો માત્ર હરેન્દ્રભાઈ? ઈશારો કર્યો. એમ જ્ઞાની પુરુષો આત્માના આનંદનો માત્ર શું કરે છે? ઈશારો કરે છે. હા બસ. અને સમજદાર જગતમાં કહે છે ને, સમજદારને તો શું કાફી હોય? આવું લોકમાં કહે છે ને, સમજદાર વ્યક્તિને તો ઈશારો કાફી હોય છે. અને એના પ્રમાણના રૂપમાં પૂજ્ય સોગાનીજી સાહેબ, સોગાનીજી સાહેબને એક પહેલી જ વાર ગુરુદેવશ્રીની દેશના મળી અને ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવ્યું કે રાગ અને ભગવાન આત્મા જુદા જુદા છે. પ્રવચન ચાલતું હતું ગુજરાતી ભાષામાં, સોગાનીજી સાહેબ આવ્યા હિન્દી પ્રાંતમાંથી, પહેલી વાર સાંભળ્યું અને પ્રવચન ગુજરાતીમાં, સ્વાધ્યાય ગુજરાતીમાં, રાગ અને ભગવાન આત્મા જુદા છે. પણ અંદરમાં ગરજ હતી ને, સમજવાની પીપાસા હતી, તૈયાર જીવ હતો ને. હા તો બસ, રાગ અને ભગવાન આત્મા જુદા છે, બસ એ વાત મળી ગઈ ને, એ વાત મળી તો તેને સમજવાદારને શું કહી ઈશારો, બસ આટલો જ ઈશારો મળ્યો ને, આટલો જ ઈશારો, ખ્યાલ આવે, આટલો ઈશારો મળ્યો, થોડી હિંટ નથી કે તમે એક થોડી હિંટ આપો, હિંટ આપો, અને આમ પેલા પરીક્ષાની અંદર કશું યાદ ના હતું અને થોડી ક્યાંક હિંટ મળી જાય એટલે તરત જ આખો 10 માર્કનું એક્ઝામ્પલ આપણા પૂરા માર્ક આવી જાય, થોડી હિંટ મળી જાય તો, સમજાય છે કે નહીં? એમ સોગાનીજી સાહેબને કાળલબ્ધિ પાકી ગઈ હતી અને પૂજ્ય ગુરુદેવશ્રીએ માત્ર શું આપી, સમીરભાઈ શું આપી, હિંટ આપી, ઈશારો કર્યો, અને ઈશારો કર્યો અને બસ પ્રમાણ વચન ગુરુદેવ અંદરમાં ચાલ્યા ગયા અને પોતાનું કામ કરીને ઉભા થઈ ગયા, સમજાય છે કે નહીં? શું વાતો છે કે ભાઈયા, તો જુઓ સમજો કે આ પ્રયોજનની જે સિદ્ધિ છે, આ પ્રયોજન મારે મારી પર્યાયમાં આનંદનું વેદન કરવું છે, તો એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય, સિદ્ધિ થાય. બહારના 5 ઇન્દ્રના વિષય ભોગના પદાર્થ પાસે તો આજે વારે ઘડીએ જાય છે. કાલે આપણે થોડી ગેટવે ઓફ ઇન્ડિયાની વાત કરી હતી ને, એ ગેટવે ઓફ ઇન્ડિયા આગળ જાય ને કેટલી વાર આમ ગેટવે ઓફ ઇન્ડિયાને હાથ અડાડે તો સુખ પડે સાહેબ ભાઈ, ગેટવે ઓફ ઇન્ડિયા આગળ બધા જોવા માટે આવે ને, બધા આવે કે ના આવે, કેટલી વાર હાથ લગાડે તો સુખ મળે એમાંથી, કેટલી વાર લગાડે તો મળે સુખ, નહીં મળે, કેમ, કેમ કે એમાં સુખ છે નહીં, ક્યાંથી મળશે, સમજાય છે કે નહીં ને, નહીં મળે ને. અને ભોજનની વાત કરીએ ને તો ભોજનમાં ગળ્યું અને તીખું બે રાખવામાં આવે છે, તો ગળ્યું ને તીખું થોડીક સમજીએ ને, ખ્યાલ આવે ને, તો એકલું ને એકલું ગળ્યું ખાય તો શું વાંધો આવે, શીરો ને શીરો જ ખાય તો શું વાંધો આવે, એકલું ગળ્યું ખાય કે ના, એકલું ગળ્યું ને ગળ્યું ખાઈએ ને તો આપણે શું, તમારી ભાષા, હા મોઢું ભાગ એવું કહેવાય ને, હા મોઢું ભાગી જાય એવું કહેવાય, ન ગમે એમ બને મોઢું ભાગી જાય, ગળ્યું ગળ્યું એટલે સમજે, થોડો શીરો ખાશે અને પાછી બાજુમાંથી એક ખમણ લેશે, સમજાય છે ને, બે ખમણ ખાધા અને પાછો શીરો ખા, તો શીરો બે વખત ખાધો ને પછી સુખ ના મળ્યું, વાત સમજાય છે ને, હા આપણી વાત ચાલે છે કે અતિન્દ્રિય સુખના પ્રયોજનની સિદ્ધિ, આ ભૂલવાનું નથી, આ એવું સુખ છે કે સાદી અનંત કાળ સુધી પાછું વળીને ના જવું પડે, એક સમય કી કમાઈ અનંત કાલ ખાયેગા, અને નહીં તો આગળના બધા ભવોની કમાણી છે આંખો બંધ થઈ જશે, ક્યાંય ખોવાઈ જઈશ સંસાર સમુદ્રમાં, ક્યાંય ખોવાઈ જઈશ, સમજે, ગેમ તારા હાથમાં છે આખી, તો ગળ્યામાં મજા ના આવી ને સુખ ના મળ્યું તો પાછું તીખા ઉપર જાય છે પાછો, સમજાય છે ને, ખમણ ખાય કે ભજીયા ખાય પછી 2-3 ખાધા એટલે પાછો પાછો જશે ગળ્યા પાસે જશે, ઘડીકમાં પાપડ પાસે જશે, ઘડીકમાં સલાડ પાસે જશે, સમજાય છે કે નહીં? હા, અને બધું ગળ્યું તીખું ગળ્યું તીખું ખાધું બધું, પછી કહેશે કે બધું જમી લીધું ને, પછી કે થોડુંક મુખવાસ, સમજાય, અને મુખવાસ ખાઈ લીધા પછી કે મોઢું કે થોડું પાણી લાવો મોઢું ચોખ્ખું કરી નાખીએ, મોઢું ક્લિયર કરી નાખીએ, આ એક થોડુંક તમને એક ખ્યાલ આવે ને કે આવું રોજ બરોજ કરે છે ને, પણ એમાંથી એના પ્રયોજન, આપણી વાત છે પ્રયોજન, એને જે અંદરમાં એનું જે એને જે ગોલ એને અચીવ કરવો છે ને, એ તો મળતું નથી ને, ફાંફા માર માર કરે છે. ટોડરમજી સાહેબ અને ગુરુદેવજીના પ્રવચન વલખા મારે છે, શું વલખા મારે છે, પેલી આવે છે ને પેલું શિયાળ પેલું દ્રાક્ષ માટે, હા દ્રાક્ષ માટે આમ આમ કૂદકા મારતું હતું દ્રાક્ષ માટે, પણ વારે ઘડીએ કૂદકા મારે પણ પહોંચાતું નહોતું, અને પહોંચાતું નહોતું એટલે એને શું છેલ્લે શું રિઝલ્ટ આપ્યું, દ્રાક્ષ કેવી છે, દ્રાક્ષ ખાટી છે, પહોંચાતું નહોતું ને ખાટી છે, એમ આ અલગ અલગ જ્ઞેયો પાસે જાય, બહારના અલગ અલગ જ્ઞેયો પાસે જાય, ઘડિયાળના પટ્ટા બદલ બદલ કરે, લાલ કલરના લીલા કલરના વાદળી કલરના બદલ બદલ કરે ને, સમજાય, વારે ઘડીએ પણ કહે છે દ્રાક્ષ ખાટી છે, એમ લાલ કલરમાંથી સુખ ના મળ્યું, મૂકો બાજુમાં આવે, લીલા કલરનો પટ્ટો લાવો અને વાદળી કલરનો પટ્ટો લાવો, કલરવાળા અલગ અલગ પ્રકારના કપડાં પહેરો, એક એક ઇન્દ્રિયના વિષયમાં તમે લગાવશો તો ખ્યાલ આવશે, 5 ઇન્દ્રિયના વિષયોમાં, સ્પર્શન ઇન્દ્રિયના 8, રસના ઇન્દ્રિયના 5, ઘ્રાણી ઇન્દ્રિયના 2 છે ને, સુગંધ અને દુર્ગંધ, હવે એક મિનિટમાં કહીને આગળ વધીએ, સુગંધ અને દુર્ગંધ આ બધું લગાવે છે ને આની પર પહેર્યા પછી શું પેલું, હા હવે આ શું કરે છે જીવા, સમજાય છે ને, પરફ્યુમ કહેવાય ને, શું કહેવાય, વાંચો રત્નકર્ણ શ્રાવકાચારમાં એ બધું લગાવે છે ને. અને એમાં એક જ એક જ પરફ્યુમ હોય છે, એક જ સ્મેલ હોય છે, કેટલા પ્રકારની હોય છે, કેટલાય પ્રકારની આવતી હશે ને. એમાં આજીવ શોધે છે શું, સુખ, સુખ શોધે છે. અને ભગવાનની આગળ તો બોલે પાછો, શું બોલે,
જિસકે શ્રંગારો મેં મેરા યે હે મહેગા જીવન ધુલ જાતાય અત્યંતય સુચિ જડ કાયા સે ઈસ ચેતન કા કૈસા નાતા.
ભગવાનની આગળ તો શું બોલે,
જિસકે શ્રંગારો મેં મેરા.
અને પાછું ઘરે જઈને પાછું લગાવ લગાવ કરે, કેવા કર્મો તું બોલાવે છે તને ખબર નથી. એ એ તું આમ આમ લગાવે છે ને એ વખતે આ આ એ એ પેલું શું કહો છો તમે, એ એ જે આવે ને એ નથી આવતું, એ તો આવે છે, પણ એ વખતે બીજા પેલા કર્મો સમજાય છે ને. સવારનો વિષય ભાવ આસ્ત્ર તો એ બીજા કે છે મિથ્યાત્વ ને અનંતાનુમય. તો કેવાય જાતિના જે દ્રવ્ય આસ્ત્ર, જે પેલા માટીના ડેફા જેવા કે ને કારમાણ વર્ગણા, તું કેવા કર્મોને બોલાવે છે તને ખબર નથી. આના પછીના નરકમાં તું ચાલુ જઈશ તો બાય ડિફોલ્ટ તને ગંધાતા શરીર મળશે, શરીર જ એવા મળશે, ગંધાતું જીવન પર્યંત ઓછામાં ઓછા 10,000 વર્ષ હોય છે. સમજાય છે કે નહીં? તું શોધવા ગયો હતો સુખ, નિરાકુળ સુખ તો ના મળ્યો અને એની જગ્યાએ સાવ ઊંધો પડ્યો તું, તો સાવ ઊંધો પડ્યો. સમજાય છે કે નહીં? અહીંયા તારા આવી જાતિના ઊંચા પુણ્યને, આવી જાતિનું જૈન શાસન, માં જીનવાણી મળી, ગુરુદેવશ્રી મળ્યા અને અંદરમાં તે સમ્યક દર્શન પ્રાપ્ત ના કર્યું જેનાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ થાય એવા ભગવાન આત્માની અનુભૂતિ નથી કરતો ને. તો બીજા કડક ભાષામાં કહીએ તો કોઈ મૂરખ વ્યક્તિ પોતાનું ઘર બનાવેલું છે, પોતાનું બંગલો વગેરે બનાવ્યો છે ને, અને હાથમાં કેરોસીનનો શીશો લઈ, બોટલ કેરોસીનની લે અને આમ 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 કરીને આખા ઘર ઉપર શું નાખે, કેરોસીન છાંટે અને પછી એમાં દિવાસળી લગાવે. એમ તું જાતે આવી જાતિના ઊંચા પુણ્યને, સાતિશય પુણ્યને તું તારી જાતે જ આગ લગાવી રહ્યો છે, તને ખબર ને તું શું કરી રહ્યો છે તું. સમજાય છે કે નહીં? હા, સોગાનીજી સાહેબે પુણ્યનો ઉપયોગ કર્યો કહેવાય કે મુજબ પુણ્ય રાશિ ફળ્યા હો ગુરુ કહાન તું. ગુરુદેવશ્રીનું જે બે બે વાતો મળી ગઈ ને, અને જે મળી ગઈ એ પુણ્યના ફળમાં મળી, વાણી સાંભળવા મળી એ પુણ્યના ફળમાં મળી. અને પુણ્ય ફળ્યું ક્યારે, કે એમને એનો સદુપયોગ કર્યો તો પુણ્ય ફળ્યું કહેવાય. હા, સમજાય છે કે નહીં? એટલે સમજવી વાત, લોજિકથી વાત સમજવી. એક એક વસ્તુ કે તું, એક ઘટના યાદ આવે છે, કદાચ અહીંયા કંઈક નથી ખ્યાલ નથી, લગભગ ઘણા વર્ષો થયા, ઝવેરી બજારમાં 10 લક્ષણ હતા. આ થોડી પરફ્યુમની વાત આવી, એક ઘટના યાદ આવી. ઝવેરી બજારમાં 10 લક્ષણ હતા અને યોગાનુયોગ સ્વાધ્યાયની અંદર વાત આવી હતી આ. અને એ દિવસે એક મુમુક્ષુ ભાઈના ત્યાં ચોપાટી રહે છે, આપણા એક મુમુક્ષુ ભાઈ છે સારા છે, એમના ઘરે ભોજન હતું. તો પછી એમના ઘરે ગયા તો એ છોકરાએ કહ્યું કે શૈલેષભાઈ, મને રિયલી એનો બહુ જ શોખ છે. એને છે એની જગ્યાએ એમ કીધું કે મને શોખ હતો, આ પ્રયોગ કર્યો એને. સમજાય છે કે નહીં? હતો. અને અલગ અલગ પ્રકારના અને બહુ જ કોસ્ટલી બધા હું યુઝ કરું આ તે. એને એક વાત કરી બહુ મહત્વની કે મેં ઘરે આવીને બધી જે શીશ બોટલ જે વગેરે કહેવાય ને અલગ અલગ, બધી ક્રશ કરી નાખી બધી. મેં મારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈને આપી નહીં. કેમ? કેમ કે સરવાળે વાત તો આનું સેવન કરવા જેવું નથી ને હું બીજાને આપું છું ને, તો સરવાળે વાત તો એની એ જ થઈને મારે શું કામ આવા પાપ બાંધવા. સમજાય છે કે નહીં? એટલે વારે ઘડીએ આ વાત, કાલની જ વાત, પેલા વોચમેનને ખાલી એક વખતે કહ્યું ને આ તમને કાયમ માટે, તો એને બસ એક જ વખત એને સાંભળ્યું ને, અને વાત આખા સમજણનો માર્ગ છે. તમે કોઈ પણ સમજા, પૂજા ભક્તિ વગેરે કોઈ અનુષ્ઠાનનો નિષેધ નથી, પણ એ સમજણ પૂર્વક કરો તમે ત્યાં. અને ગુરુદેવશ્રીએ બે ટાઈમનો સ્વાધ્યાય, એક ટાઈમ તત્વચર્ચા, બસ એ સમજણ જ બધાને આપીને સમજો. સમજણનો માર્ગ છે, સમજણનો એટલે જ્ઞાન, જ્ઞાન અર્જન કરો તમે. સમજાય છે? જ્ઞાનને અર્ન કરો. અહીંયા આપણે સ્વાધ્યાયમાં શું કરીએ છીએ, આ બસ સમજીએ છીએ, અને જેમ જેમ સમજણ પડે એમ એમ પાપોથી છૂટતો જાય છે, અને કદાચ એવા પાપના પ્રસંગોમાં ઊભા રહેવું પડે તો પણ કહે છે અંદરમાં આપણું હૃદય કબૂલાત કરતું નથી, એવા પ્રકારની એક વિશુદ્ધિ જોવામાં આવે છે કે નથી જોવામાં આવતી. એટલે અહીંયા જે પહેલી વાત ઉઠાવી છે, આગળ વધવાનું મન નથી તો ભગવાન આત્મા આવે ને એટલે રોકાઈ જવું પડે છે અહીંયા ગાડી. હા, કેટલી સરસ વાત લખી, જો એ પ્રયોજનની જેનાથી સીધા, એ જેનાથી બસ, તો જેનાથી એનો મતલબ છે આ અંદરમાં સમ્યક દર્શનનો વિષયભૂત શુદ્ધ આત્મા, જેને છઠ્ઠી ગાથામાં કે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. અંદરમાં જેનાથી સિદ્ધિ થાય, સાંભળજો, જેનાથી સિદ્ધિ થાય તો આ ભગવાન આત્મા શુદ્ધ આત્મા જે છે, અનંત અનંત શક્તિઓનો જે સંગ્રહાલય જે છે ને, તો આ પર્યાય જે બહારની બાજુ ઝૂકેલી છે એ પર્યાય જયારે અંદરની બાજુ ઝૂકે, દ્રવ્યનું શરણ લે, તો કહે છે કે પર્યાયની અંદર જે હમણાં કહ્યું ને ડોનર છે, આ જ્ઞાયક ભાવ અતિન્દ્રિય આનંદનો ડોનર છે, સમ્યક દર્શનનો ડોનર છે. નિયમસારની ત્રીજી ગાથા વાંચજો, ત્રીજી ગાથા સાંભળો જરાક. ગાંધીજીનું જન્મસ્થાન કયું સમ્યક બેટા? ગાંધીજીનું જન્મસ્થાન પોરબંદર, બરાબર છે કે નહીં? પૂજ્ય ગુરુદેવસિંહનું જન્મસ્થાન ઉમરાળા, બરાબર. સમ્યક દર્શનનું જન્મસ્થાન નિયમસારની ત્રીજી ગાથા. સમ્યક દર્શનનું જન્મસ્થાન, જેમ પોરબંદર ગાંધીજીનું જન્મસ્થાન એટલે એ ત્યાં ગાંધીજીનો ત્યાં જન્મ થયો, બરાબર, એ પ્લેસ ઉપર, એવી રીતે સમ્યક દર્શનનું જન્મસ્થાન. તો આ કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ જીવાસ્તિકાય, આ જ્ઞાયક ભાવ જે છે એ સમ્યક દર્શનનું જન્મસ્થાન છે. એ શુદ્ધ આત્મા પોતે જન્મ મરણ વગરનો છે. શું કહ્યું અક્ષયભાઈ, હરેન્દ્રભાઈ? આ જે શુદ્ધ આત્મા ચૈતન્ય તત્વ જે છે, ધ્રુવ છે, એ પોતે જન્મ મરણ વગરનો છે, પણ એ જન્મનો દાતાર છે. કોને જન્મ આપે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને જન્મ દેનાર છે, એનું નામ આ જ્ઞાયક ભાવ ડોનર છે. આ ભગવાન આત્મા આનંદ ભંડાર, ચેતન ઉસ પર દ્રષ્ટિ કર. શું કહ્યું? ભગવાન આત્મા, આ ભગવાન આત્મા આનંદ ભંડાર, જ્ઞાન નો ભંડાર, સુખ નો ભંડાર. ભૂલી જઈ છું એક એક. જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ બધાનો શું છે? આ આ ભંડાર છે, આ ભંડાર છે ભગવાન અંદરમાં. જીવત્વ સ્વરૂપોહમ, ચિતિ સ્વરૂપોહમ, દશી સ્વરૂપોહમ, જ્ઞાન સ્વરૂપોહમ, સુખ સ્વરૂપોહમ, વીર્ય સ્વરૂપોહમ, પ્રભુત્વ સ્વરૂપોહમ, વિભુત્વ સ્વરૂપોહમ, સર્વદર્શિત્વ સ્વરૂપોહમ, સર્વજ્ઞત્વ સ્વરૂપોહમ, સ્વચ્છત્વ સ્વરૂપોહમ, પ્રકાશ સ્વરૂપોહમ. આ ભંડાર, ભંડાર એટલે કહ્યું ને ભગવાન આત્મા આનંદ ભંડાર. મંદિરમાં ભંડાર હોય કે ના હોય? ભંડાર જ્યારે ભંડાર મૂકવામાં આવે, પહેલી વખતે ખાલી હોય કે ભરેલો હોય, માર્કેટમાંથી લેવામાં આવે ખાલી હોય કે ભરેલો હોય? ખાલી હોય. પછી થોડા ટાઈમ પછી એ ભંડાર શું થાય? ભરાય. પછી બે ત્રણ મહિને ભંડાર પાછો શું થઈ જાય? ખાલી, પાછો ભરાય. પણ આ મારો અંદરનો ભંડાર કેવો છે? હા, સમજે છે? અનાદિથી આ, હે પ્રભુ તું સબ બાતે પૂરા, તું કઈ બાતે અધૂરા. આ મારો જે અંદરમાં ભર્યા ભંડાર છે, પહેલા ખાલી હોય ને પછી ભર્યા હોય એવું નહીં. અને આ ભંડાર મંદિરમાં જે હોય ને એમાં તો રૂપિયા છે ને, પછી કાઢે એટલે ભંડાર પાછો શું થઈ ગયો? ખાલી. જ્યારે આ મારો અંદરમાં ભંડાર એવો છે, અક્ષય નિધાન ભરેલા છે, હરેક સમય એમાંથી અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ એ પર્યાયો નીકળ્યા જ કરે, કન્ટિન્યુ પ્રવાહ રૂપથી અનંત કાળ સુધી ફ્લો ચાલુ ને ચાલુ જ રહે, સાદી અનંત અનંત સમાધિ સુખમાં એ ફ્લો ચાલુ ને ચાલુ જ રહે. પણ એ કહે છે આ મારું અંદરમાં ભગવાન જે છે અક્ષય નિધાન છે, એની અંદર કોઈ જાતિની હીનતા, ઓછપ, ઘટાડો થાય નહીં એવું મારું તત્વ છે. અને એનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થાય. એની વાત, એની વ્યાખ્યા ચાલે છે, જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થાય. આગળ વધવાનું મન ના થાય એવું છે ને, જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થાય. મને જવાબ આપજો તમે, જેનાથી મારા પ્રયોજનની સિદ્ધિ થાય એવો ભગવાન આત્મા, કાલે પણ થોડી, એવો ભગવાન આત્મા ક્યાંય દૂર દિશાવરમાં છે, બીજી કોઈ જગ્યાએ છે, મારે લાવવાનું છે કે પોતે હું છું? એ તો જાગતો જીવ ઉભો છે ને, હા એ તો છે. ઓકે, બરાબર. અચ્છા, હવે એનો આશ્રય જે કરવાનું છે ને, એના શરણમાં જવાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે. અચ્છા, એના શરણમાં કોને જવાનું છે? પરદ્રવ્યને, ત્રિકાલી દ્રવ્યને કે એક સમયની પર્યાયને? એના શરણમાં કોને જવાનું છે? એક સમયની પર્યાયને એના શરણમાં જવું. અચ્છા, એ પર્યાય દરેક સમય ઉત્પન્ન થઈ રહી છે કે કરવી પડે બુદ્ધિપૂર્વક? પર્યાય તો દરેક સમય થઈ જ રહી છે, પર્યાય થઈ જ રહી છે, અને દ્રવ્ય મોજુદ છે. દ્રવ્ય ક્યાંથી લાવવાનું નથી, પર્યાયને ઉત્પન્ન કરવાની નથી. માત્ર હવે એક જ કામ છે કે આ પર્યાય જે ઉત્પન્ન થઈ રહી છે, પરનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય છે, એની જગ્યાએ સ્વનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય, તો મારા પ્રયોજનની શું થઈ જાય? સિદ્ધિ. કે મારું પ્રયોજન શું છે? કે મારી પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એનો અર્થ એ થયો કે તું અલ્પકાળમાં ભગવાન બની જઈશ. નાની વાત નથી, સમ્યક દર્શનની ગેરંટી છે. એ જીવને કહે છે, હે જીવ સાંભળ, તારે મને તારી પર્યાયમાં અંગીકાર કરવો હોય તો એક વાત બરાબર સાંભળી લેજે, કે સમ્યક દર્શન તું મને, તે તારી તારી પર્યાયમાં મને અંગીકાર કર ને, પછી હું તને અલ્પકાળમાં મોક્ષમાં લઈ જઈશ. પછી તું ના પાડે કે ના ના મારે ભગવાન નથી બનવું, ભગવાન નથી બનવું, અનંત પહેલા વિચાર કરી લેજે. અને તમે નથી કહો વન વે કહેવાય ને, બસ અહીંયાથી આમ ગયા એ ગયા, પછી ત્યાંથી પાછું આવવાનું હોતું નથી. પછી ઘણાને સમજણ ના હોય એટલે એવું એ કહેતા, પણ પછી ઉપર આખી જિંદગી શું કરવાનું? હમણાં એક મળ્યા હતા કે એકલા ને એકલા જ રહેવાનું, પછી કોઈ કંપનીએ નહીં ત્યાં આગળ, એકલા ને એકલા રહેવાનું. અરે તને ખબર નથી, આ તને સુખની વ્યાખ્યા ખબર નથી ને, એટલે તું થોડોક અભ્યાસ કરે તો ખબર પડે. હા, જુઓ શું કહે છે ભાઈ, બાકી તો લખ્યું છે, ધિક ધિક જીવન સમકિત બિના. શું કહ્યું? ધિક એટલે ખબર પડે છે ને, ધિક એટલે શું? ધિક્કાર છે, ધિક્કાર છે. સમ્યક દર્શન વગરના જીવનને ધિક્કાર છે એમ કહ્યું છે. સાતમી નરકનો નારકી, સાતમી નરકનો નારકી. અને સમ્યક દર્શનથી અલંકૃત છે, સમ્યક દર્શનનો શણગાર કર્યો છે સાતમે, તો પણ કહે છે દેવો એની પ્રશંસા કરે છે. સમજાય છે કે નહીં? ઘણદર દેવ પણ એને દેવ કહે છે. સમ્યક દર્શન છે ને, એને પોતાના ઇષ્ટ પ્રયોજનની સિદ્ધિ જેના આશ્રય થાય, જેનો આશ્રય કર્યો છે, માટે પ્રશંસનીય છે. અને સ્વર્ગનો મોટો દેવ હોય, સ્વર્ગનો મોટો, પણ મિથ્યા દ્રષ્ટિ છે ને, તો મિથ્યા દ્રષ્ટિ છે તેની ભારોભાર નિંદા કરી છે શાસ્ત્રની અંદર. આવશે બહારથી કોઈ માપ, આ સુખ દુઃખના માપ બહારથી સંયોગથી નથી નીકળતા. સમજાય છે કે નહીં? બહારમાં બધું લાડી વાડી ગાડી બધું અનુકૂળ સંયોગ હોય એટલે સુખી, અને ના હોય તો દુખી. એ માપદંડ જ 100% ખોટા માપદંડ છે. સમજાય? થર્મોમીટર જ ખોટા છે. જગતમાં તો સુખની શું વ્યાખ્યા ચાલે છે? પહેલું સુખ તે નિરોગી કાયા, દૂજા સુખ તે ઘર મેં માયા, ત્રીજા સુખ પુત્ર આજ્ઞાકારી, ચોથા સુખ કુલવંતી નારી, પંચમ સુખ પ્રમુખતા ઘર બહાર, છઠવા સુખ સમાજ મેં આદર, ઇસસે અધિક ઓર ક્યા ભાઈ, તીન લોક કી સંપત્તિ પાઈ. શું સમજ્યા? કઈ સમજાય છે ને? આ મોહી જીવો સુખની શું વ્યાખ્યા કરે છે? અજ્ઞાની જીવો એ શું બોલે છે? અક્ષયભાઈ, પહેલા સુખ તે નિરોગી કાયા. હવે કાયા નિરોગી કોઈ દિવસે હોય? હા, કેટલા રોજ બોલે કે મને આજે કમરમાં દુખે છે, આંખમાં દુખે છે, નાકમાં દુખે છે, ગળામાં દુખે છે, નીમાં દુખે છે, રોજ તો બોલ તો કરે છે. આજે આ ડોક્ટરને બધા, આજે આ ડોક્ટરને બધા, દાંતમાં દુખવાનું ચાલુ થયું છે, એક મટતું નથી ને બીજું ચાલુ થયા, તું તો બોલે છે. હા, તો પહેલી વ્યાખ્યા તારી કોઈ, પહેલું સુખ તે નિરોગી કાયા, દૂજા સુખ તે ઘર મેં માયા. આ ઘરમાં બધું જોવામાં આવે ને તો કહે છે એ વાસ્તવમાં એ ખરેખર જો હું એક ઘરમાં બધું કહેવાય ને, એ બધું સુખનું કારણ હોય તો હું તમને કહું તમારે ઘરમાં બહાર નહીં નીકળવાનું. સમજાય છે ને? ચલો ભાઈ ઘરની આ દિવાલો જે છે ને સોનાની દિવાલો કરાવી દીધી આપણે, ગોલ્ડની દિવાલો કરાવી, પ્લેટ શું કહેવાય તમારે પ્લેટિનમની, અને નીચે શું કહેવાય નીલમણીની લાદીઓ નખાવી. ગુરુદેવશ્રી ચક્રવર્તીનું વર્ણન કરે છે ને, હા, અને એના બધા હીરા ડાયમંડ જડેલા છે, રિયલ ડાયમંડ જડેલા છે ઘરની અંદર. પણ એક શરત છે કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું, ઘરમાં બેસી રહેવાનું 24 કલાક, 7 દિવસ સુધી ખાલી. તો કે છે પણ ના ના, નીચે ખાલી થોડી વાર નીચે પેલો બેન્ચ બેસ બાંકડો કે બેન્ચ ઉપર થોડી વાર જરાક નીચે અડધો કલાક બેસવા જઈએ તો જરા કામ કેવું લાગે છે, સમજે? અડધો કલાક બે કલાક જરા નીચે જઈને બેસીએ થોડું સારું. આખો દિવસ ઘરમાં ને ઘરમાં શું થઈ જાય છે, સફોકેશન થાય છે. અલા સમજાય છે કે નહીં? એ જો દિવાલોમાંથી સુખ આવતું હોય તો આવવું જોઈએ ને, વાત સમજાય છે કે નહીં? તું અંદરમાં ચૈતન્યની દિવાલ જે છે તારી, આ નીલમણી અને સ્ફટિકમણી તો જેની આગળ પાણી ભરે છે તો પથરાશે, અને તારો અંદરમાં ભગવાન જે છે ને તો ચૈતન્ય ચિંતામણી છે, અચિંત્ય શક્તિ સ્વયં એ દેવ, તું એના શરણમાં જાને. બહારમાં ક્યાંય સુખ છે નહીં, એટલે કહે છે પહેલું સુખ તે નિરોગી કાયા ખોટું, દૂજા સુખ તે ઘરમે માયા. મેં કહ્યું ને ઘરમાં જો સુખ મળતું હોય તો ઘરની બહાર ના નીકળવું જોઈએ. નહીં નહીં નહીં, ઘરમાં તો નહીં, ઘરમાં થોડી વાર પછી કહે કે 2-4 મહિના 6 મહિના થાય એટલે આપણે આજુબાજુ કે ટ્રીપ મારીએ આવીએ, બરાબર? તો 15 દિવસ તું જાય પછી ત્યાં સુખ મળતું તો પાછો શું કામ આવે છે? ત્યાં સુખ મળતો પાછો આવી જાય છે, અને પાછો આવીને ઘરમાં સોફામાં બેસીને શું બોલે છે ખબર? હાસ, આવું બોલે છે ને. આવીને સીધો 15 દિવસ બહાર રજડપાટ કરીને આવે અને આવીને સીધો ઘરમાં હાસ, આવું બોલે છે. બધા આવું બોલતા હશે તો શું કામ કહ્યું હતું તને બાવળીએ ચડવાનું? તને કને કહ્યું હતું? ખ્યાલ આવે છે કે નહીં? મને રિઝલ્ટ એ થાય, નક્કી એ થયું કે ના ઘરમાં સુખ છે, ના આ ઈટ અને પથ્થરના બનેલા ભવનોમાં સુખ નથી, ના બહારમાં સુખ છે. આ તું જાતે જ બધા એક્સપેરિમેન્ટ જાતે કરીને તું જ બોલે છે કે ત્યાં એ મજા ના આવીને ત્યાં 10-12 દિવસ તને અકળાઈ જાવે, જલ્દી ઘેર જઈએ તો સારું, જલ્દી ઘેર જઈએ તો, જલ્દી ઘેર જઈએ તો સારું. હા હા, ઘણા બધી લાંબો લાંબી બીજી વાતો પણ મારે એટલું બધું નથી લેવું. ભાઈ તરત જ તને એ યાદ આવે છે. હવે મારે એક બીજી વાત કેવી છે એમાં સાંભળજો અક્ષયભાઈ, કે જેમ લૌકિકમાં એ બહાર જઈને આવે ને ઘરમાં આવીને સોફામાં બેસીને હાશ બોલે છે ને, એવી રીતે અહીંયા કહે છે કે તારી પર્યાય આ જ્ઞાની પુરુષોના વચનને સાંભળી અને અંદરમાંથી તને ભગવાન આત્મા પ્રિય લાગ્યો, પસંદ પડ્યો, અને જ્યારે પર્યાય તારું સાચું રહેવાનું ઘર જે છે, તારું રહેવાનું સ્થાન છે, જ્યારે પર્યાય જ્યારે પોતાના નિજ દ્રવ્યમાં ચૈતન્ય ઘરમાં પ્રવેશ કરે છે ને, અને એ વખતે અંદરમાં જે હાશ, એ અતિન્દ્રિય આનંદના ફિલિંગ વાળું હાશ છે, અતિન્દ્રિય આનંદના વેદન વાળું હાશ છે. પેલા તો 15 દિવસ બહાર ગયો ને પાછો ઘરે આવ્યો ને પાછા 6 મહિના થાય ને એટલે પાછી પેલી કીડીઓ છટકા ભરવાના ચાલુ થઈ જાય, ચલો પાછા ક્યાંક જઈ આવીએ, ચલો પાછા આખી જિંદગી એમને એમ નીકળી જાય, પણ સરવાળે કોઈ કોન્ક્રીટ રિઝલ્ટ પર કોઈ આવતું નથી. સાંભળજો હવે જરા, અને જ્યારે આ પર્યાય અંદરમાં પોતાના દ્રવ્યના શરણમાં અંદરમાં ગઈને અને જે આનંદનો સ્વાદ આવે છે, તો પછી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવોને અંદરથી બહાર આવવાનું ગમતું નથી. એક બોલ આવે છે, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બંનેમાંથી આળસુ કોણ છે બેટા? સમ્યક, હા, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બેમાંથી આળસુ કોણ છે? બંને આળસુ છે, પણ ફરક એટલો છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અંદર પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળવાની એને આળસ આવે છે, અંદરથી બહાર આવવાની આળસ છે, અને અજ્ઞાની જીવોને બહારથી અંદરમાં જવાની આળસ છે. આળસ એટલે સમજે કે ને, વાત તો બધી સાચી છે, ખરેખર કરવા જેવું તો આ જ છે, આ જ કરવા, આ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી, આ જ કરવા જેવું છે, પણ કેમ નથી કરતો પછી? આ જ કરવા જેવું છે, આપણને ગુરુદેવશ્રી મળી ગયા, ના મળ્યા હોત તો આપણે ક્યાં હોત? તો મળ્યા પછી તું ક્યાં છે બોલને, હવે સમજાય છે કે નહીં? મળ્યા ને પછી તું ક્યાં છે? આજે સવારે જ વાત કરી હતી ને, સમ્યક દર્શન થાય એમાં આશ્ચર્યની વાત નથી, નથી થતું એ આશ્ચર્યની વાત છે. આપણે બચી ગયા, ગુરુદેવશ્રી આપણને બચાવી લીધા, નહીં તો ન જાણે ક્યાંના ક્યાં ગોથા ખાતા હોત. કહેવાનું આશય છે કે તું સાંભળજો જરા, તું એક સર્ટેન લેવલથી રોકાઈ ગયો છે. આ વાત તત્વની ઊંચી વાત સાંભળ્યા પછી એક સર્ટેન લેવલ સુધી તારો પુરુષાર્થ ચાલ્યો છે, એક સ્થૂળ દ્રષ્ટિએનું પુરુષાર્થ નામ આપીએ છીએ, બરાબર સાચો નહીં, તો એ લેવલ સુધી તારો પુરુષાર્થ ચાલ્યો પછી એનાથી આગળ અંદરમાં પર્યાય દ્રવ્યના બારણા ખખડાવે અને અંદરમાં પોતાનો ખજાનો ખોલવા માટે તૈયારી થાય એવી જાતિનો પુરુષાર્થ તારો ઉપડી શકતો નથી, કેમ કે તને હજુ બહારના પદાર્થોનો અંદરમાં ઊંડે ઊંડે અભિપ્રાયમાં રસ પડ્યો છે, એટલે અંદરમાં જવાને યોગ્ય તારો હજુ પુરુષાર્થ બનતો નથી। એટલે વાસ્તવમાં ખરેખર જોવામાં આવે તો અભિપ્રાયના લેવલે જે ભૂલ ટાળવી જોઈએ તો ગુરુદેવશ્રી તો અભિપ્રાયના લેવલની ભૂલ ટાળવા માટે આપણને મળ્યા હશે, અને જે કહીને અનંતવાર જીવ આ લેવલે તો આવ્યો જ છે, અનંતવાર આ લેવલ સુધી આવ્યો છે, અરે આના કરતા પણ ઉપરના લેવલ સુધી પણ દ્રવ્યલિંગી સાધુ થયો, તો એ પ્રમાણે મંદ કષાય શુક્લ લેશિયા જેને કહેવાય એ લેવલ સુધી તો આવ્યો છે, પણ પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરી અને પર્યાય દ્રવ્યનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય એવી વીરતા પ્રગટ થાય એવો અંદરમાં વિક્રાંતને ફોરવે એવી જાતિનું વીર્ય તારું અનાદિકાળથી એક સમય સુધી ઉપડ્યું નથી, સમજાય છે કે નહીં? અને પછી તું બીજાની કમ્પેરિઝન કરવા લાગી જાય છે, બીજાની એટલે ખરે છે ને, પોતાનાથી જેનું આચરણ વગેરે ઓછું હોય ને એની કમ્પેરિઝન કરવા લાગે છે। હું મારા ત્યાં તો ઘણી વાર કહું, પૂરું કરે છે એક બે ચાર મિનિટમાં, ગમારે ત્યાં કે જો સાંભળો શાંતિથી વાત, કે હંમેશા કાલે પણ આપણે હંમેશા એવી જગ્યાએ બેઠક રાખવી જોઈએ, એવી જગ્યાએ બેસવું જે આપણા કરતા ગુણોમાં ઊંચા હોય, પ્રાયોરિટી એની, આ એક વ્યવહારની, ખરેખર તો દ્રવ્ય સ્વભાવમાં જ બેસવું જોઈએ, પણ અંદરમાં નથી સ્થિર રહી શકાતું તો બહારમાં આપણા કરતા વધારે જે ગુણવાન હોય ને એની પાસે બેસવું જોઈએ। કેમ? આપણા કરતા વધારે ગુણવાન હશે ને તો મને આગળ વધવાનો ચાન્સ રહેશે કે ભાઈ સૌધર્મ ઇન્દ્ર પણ આવે છે ને પોતાનો વૈભવ છોડીને ભગવાનના સમવ શરણમાં, ભગવાનની દિવ્યત્વની શ્રવણ કરે છે કે નહીં, સમજાય છે કે નહીં? પોતાનાથી અધિક ગુણવાન, અને એવો યોગ ના બને તો પોતાના સમકક્ષ હોય એમની પાસે બેસવું, બાકી તમારાથી જેના ગુણો ઓછા છે દોષ વધારે છે તમે એના કરતા ગુણવાળા છો ને તો તમે ત્યાં બેસતો તો અંદરમાં અભિમાન પ્રાઉડ થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। કેમ? કેમ કે બહારમાં જે કહેવાય ને, શું કહેવાય, બહારમાં તમારા જે કે વ્યાપારી વગેરે કે બીજા તમારા ધંધા વ્યાપારી તમે જેની સાથે મિટિંગમાં બેસો ઉઠો ને, બધા મળે ને બધી જગ્યાએ, અમારે અમદાવાદમાં તો છે બધા, એટલે કે જો ભાઈ અમારી બધી મિટિંગ હોય ને 10-15 મોટા વેપારીઓ હોય ને તો હું એકલો કશું ના ખાઉં, પણ અમારે બીજા બધા તો આ ખાય ને આ પીવે ને બધું કરે અને એ લોકો પછી મારા વખાણ કરે, ખરેખર શાહ ભાઈ તમે તો બહુ પાડો છો, ગાંધીભાઈ તમે તો બહુ પાડો છો, અમારાથી તો કશું નથી પડાતું, તમે તો બે બે દિવસ સુધી આ પ્રમાણે રહો છો, આપણે તો ના ચાલે, આપણે તો બધું જોઈએ, ખરેખર તમે બહુ ધર્માત્મા છો, તમે આશીર્વાદ આપો, હવે એવું એ કહેવા લાગી જાય, સમજે, તમે આશીર્વાદ આપો, તમારા જેવા અમે પણ ક્યારે થઈએ એમ, હવે તું બેઠો છે કોની પાસે, સમજાય છે ને આખી વાત, તું કોના સર્ટિફિકેટ લઈને ચાલે છે? ગુરુદેવજીના શબ્દોમાં એ તને પેલા ગાંડા લોકો સર્ટિફિકેટ આપે છે, પાગલ લોકોએ સર્ટિફિકેટ આપ્યું છે કે તું પવિત્ર છો, તું મહાન આત્મા છો, તું ધર્માત્મા છો, અને તારે તમે મારા માથે હાથ મૂકો, તમે ખરેખર બહુ ધર્મ ખૂબ કરો, તમે ખૂબ ધર્મ, હવે તું થોડા કાંદા બટાટા નથી ખાતો, રાત્રિ ભોજન નથી કરતો ને, હવે એમાં તો કાંઈ નથી ખરેખર તો, અને એમાં પેલા ચાર માણસો બીજા વ્યાપારીઓ અન્ય મતના હોય તારા વખાણ કરે, એટલે તું માની લે, તું કોના સર્ટ કહ્યું ને, તને કોને આપ્યું છે સર્ટિફિકેટ? એક ગાડાએ બીજા ગાડાને સર્ટિફિકેટ આપ્યું ને પેલો ગળામાં લઈને ફરે છે, કે ડાયો છું ડાયો છું, પણ તને આ સર્ટિફિકેટ આપ્યું કોને? ગાડાએ આપ્યું છે, એની શું વેલ્યુ હોય, શું વેલ્યુ હોય? અને એ જ જગ્યાએ આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, અરે અનંતવાર આવી જાતિના વ્યવહાર આચરણ કર્યા, દ્રવ્યલિંગ ધારણ કર્યા, આના કરતા પણ ઘણો ઊંચો વ્યવહાર પાડ્યો, ગ્રહ્યક સુધી ગયો, પણ પે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો, આવી વાત તને ક્યાં સાંભળવા મળે છે? ઉપરથી તું છેતરાઈ જાય છે, તને ખબર નથી પડતી, તારો પુરુષાર્થ ઢીલો પડી ગયો, તું ઢીલો પડી ગયો, તારો પુરુષાર્થ ઉપડવો જોઈએ એની જગ્યાએ તું શિથિલાચારના રસ્તે ચાલી ગયો, તને ખબર ને તું શિથિલાચારના રસ્તે ચાલી ગયો, સમજાય? એટલે કાલે પણ કહ્યું હતું કે હંમેશા એવી જગ્યાએ બેસવા ઉઠવાનું રાખવું જોઈએ, એક લાઈન આવે છે, મન સાવધાન રહે નામ, મન સાવધાન રહે નામ, પર્યાય બદલે ક્ષણ ક્ષણ, તું ઇનમે નાહી બહેનામ,
साधर्मियों की संगति पाना असंग पाने, विधर्मियों से बचना दस हाथ दूर रहना।
शु कहू समीर भाई? हाँ,
साधर्मियों की संगति,
काले पण थोड़ी ऑनलाइन ही बात करी हती ने, ऑनलाइन ने ऑफलाइन रोज थोड़ो थोड़ो मळशे तो कहीशु। जो आ मंदिर में आव्याना स्वाध्याय में लाभ थाय के आपणो स्वाध्याय पूरो थाय ने, स्वाध्याय पूरो थाय पछी आ बधा साधर्मियों ने मळवानुं थाय छे। साधर्मियों बधा मळे छे ने स्वाध्याय में शुं आव्युं, एकबीजाना साधर्मियोंना चेहरा जोईए ने तो पण अंदर में भाव उजड़ा बने से, निमित्त नैमित्तिक संबंध से। समझाय से कि नहीं? घर में तने साधर्मियों क्या जोवा मळशे? हस्बंड वाइफ से तो लड़ी लड़ी ने तो बैठा होय मांड मांड जोड़े, समझाय से? नाना नाना झगड़ा होय ने, हाँ समझाय से कि नहीं? कहूं एक बात, कदाच एवं बने कि घरे थी पेलू एक्टिवा वगैरह लईने आवता, अमारा त्यां थोड़ी होय एक्टिवा लईने आवता होय, अने घर में कई बाबत में नाना मोटा मीठा झगड़ा चलता है, तमारा लीधे लेट थी गये, ना तमारा कारण गई वक्त तमे आम कर्यु, तमे बन्ने लड़ता लड़ता जाता होय, दस मिनट नो रस्तो होय एनी अंदर, समझे? नानी नानी बाबत में। अने एटला में आज मंदिर आवी गयु, सांभळजो, एटला में आज मंदिर आवी गयु ने, मंदिर आवी गयु ने तो जो निमित्त निमित्त से मंदिर आवी गयो ने एटले तरत बन्ने ऑटोमेटिक बोलवानु शुं करी देशे? मंदिर आवी गयु, चलो बंद करो, जो तमे बे मंदिर मंदिर आवी गयो तमे बोलवानु बंद करो। अमारे बताऊं छे निमित्त नैमित्तिक संबंध आ जेना लयनो छे, बंद करो बोलवानो। हवे समझो, ए वखते बने थोड़ू बोलवानो वधारे पण कदाच थई गयुं, पण ए मंदिर में आवे ने निश्चय 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 ज्यां बधा भगवान ने जोया, साधर्मियों ने जोया, सरस मजाना प्रक्षाल पूजा बधुं जोयुं ने, हाँ, अने एक बे कलाक अहींया रह्या, अने अंदर में पेली तीव्र कषाय जे हती ने, घरे थी निकळ्या हता, तीव्र कषाय उछाड़ा मारती हती ने, रस्ता में तो एवं कहता हता ने कि नहीं काल थी तो हूँ एकलो निकली जाऊँ, तमारे आवुं हतुं, ना हूँ ए ने हूँ ए, हूँ मारी रीते तमे तमारी रीते, समझे? अने बे कलाक नो स्वाध्याय पूरो थाय ने पछी पत्नी ने कदाच आवता वार लागे ने तो ए पति कई शास्त्र ने बेसे वाँचवा माटे कोई नहीं, पछी के पेला मळ्या हता ने थोड़ी चर्चा करता कि वांधो नहीं तारे हजू तो पण पता हूँ बैठो छू बैठो छू, समझाय छे के? जो पेला हमणा शुं कहता हता कि तारा लीधे लेट, एनी जग्याए अंदर में कूणा परिणाम थई गया, वाणी अंदर में गई ने, कई वो नहीं। जो पेलो बधो इश्यू हतो ने आखो शू थी गयो, वॉश आउट थी। आ जिनालय नी अंदर अहीं प्रत्यक्ष नो खूब फायदा छे भाई सर, अहीं ज आवुं जोईए, आने न छोड़ाय, हाँ, गमे ते तकलीफ पड़े पण ए, अने आ बधी वस्तु केवी छे, धीरे धीरे आ प्रमाद वधतो जशे। अने बीजे एक महत्वनी वात करूं ने, जो तमे जिन मंदिर नी अंदर प्रत्यक्ष नहीं आओ तो तमे तमारा दीकराओ छोकराओ ने संता ने नहीं कही सको, तमे ज घरे बेसी ने ऑनलाइन जोशो ने तो छोकरा एम शीखे ने, मारा मम्मी पप्पा पण ऑनलाइन ज जोता हता, तो ये पण ए ट्रेक पर चालसे ने, एने अंदर में पण एनी जगह चलो बेटा, समझाय छे कि नहीं? चलो आपणे तो आ वस्तु जे छे ए खास, अरे अमारा त्यां तो खूब घणुं कहीए तो लगभग आजे 90% तो समझो ने कि बधा आवता थई गया छे, हजू 10% ने हजू जंग खूब लागेलो छे, ए क्यारेक काढवानो पण प्लान छे जुदी रीते, पण आपणी भावना ए छे कि एनु अहित ना थाय, समझाय छे कि नहीं? भले थोड़ो कड़क दवा आपवी पड़े तो आपवी, पण आ अहींया आवुं छे, 10 दिवस तमे आओ, भले कोरोना ना कारणे प्रमाण 10 दिवस कंटीन्यू तमे एवी जातिनो भाव बना के 10 दिवस मारे जवुं छे, अने 11मा दिवसे तमने एम लागशे कि नहीं मारे मंदिर रही गयुं, मारे मंदिर रही गयु, मारे स्वाध्याय रही गयु, समझाय छे कि नहीं? अने अरे तमने शुं कहूं, घरे थी निकळ्या ने, एक मिनिट पूरू, घरे थी निकळवा मंदिरे जवानुं छे, मंदिरे जवानुं छे, मंदिरे जवानुं, त्यांथी तमारा पुण्यना परमाणु बंधावाना चालू थाय छे, त्यारथी सांजनो समझो 7 वाग्यानो स्वाध्याय छे तो 6 वाग्यांथी तमने मंदिरे जवानुं छे, मंदिरे जाओ मंदिरे जाओ, घरे थी निकळो छो अहींया आवो स्वाध्याय कर्यो बधाने मळ्या पाछा जाओ तो 3-4 कलाक रोजना रोजना 3-4 कलाक तमे प्लस मा जाओ छो, अने नथी आवता तो रोजना 3-4 कलाक तमे पापनी अंदर डुबाड़ो छो, तमने खबर न तमे शुं करी रह्या छो, समझाय छे? ए प्रमाणे से करीशुं बाकीनी चर्चा आवतीकाले।
स्वरूपी
अविनाशी हो आत्मस्वरूप सजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप सजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप सजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप सजानंदी शुद्ध स्वरूपी अविनाशी हो आत्मस्वरूप। ऋषभदेव थी लेने महावीर देव पर्यंत 24 जिनेन्द्र भगवान नो जय हो। सीमंत देव थी लेने अजीतिय पर्यंत 20 विहरमान जिनेन्द्र भगवान नो जय हो। अड़ग ज्ञान मन तारक अखंड साधना ना प्रतीक एवं श्री बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। समयसार नियमसार प्रवचन सार आदि व्यासंगी जिनवाणी मात नो जय हो। बरक क्षेत्रना समर्थ आचार्य कलिकाल सर्वज्ञ हालत चालता श्री समान श्री कुंकुंद आचार्य देव अमृतचंद्र आचार्य देव आदि सर्वे आचार्य गुरु भगवंतो नो जय हो। अनंत अनंत उपकारी नित्य वंदनीय प्रातस्मरणीय परम पूज्य कहन गुरु देव नो जय हो। प्रसम रस मूर्ति पूज्य भगवती मात नो जय हो। अपूर्व अवसर अने आत्मसिद्धि जेवी अनुपम कृतिना रचयिता परम कृपाळु देव तथा सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो। सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो। निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी माँ को वंदना शतवार है। नित्य बुद्ध द्वासांगी जिनवाणी मात नो जय हो।